તારીખ 9/12/1998 શ્રી સમયસર ગાથા 23-25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 315.
જેની મતે અજ્ઞાન થી મોહિત છે અને જે મોહ રાગ દ્વેષ આદિ ઘણા ભાવો થી સહિત છે એવો જીવ એમ કહે છે અબદ્ધ ઉદ્ગલ દ્રવ્ય મારું છે. આ પહેલી ગાથા છે 23મી, એનો ગાથાર્થ છે. શું કહે છે? અજ્ઞાન અને મોહ એટલે શું? કે બીજા જે સમીપમાં શરીરાદિ જોડાયેલા જીવની સાથે બદ્ધ એટલે જોડાયેલા, અને બીજા ધન ધાન્ય આદિ સંપત્તિ નહીં જોડાયેલા એવા પૂતગલ દ્રવ્યોને પોતાપણે અનુભવ કરે છે. એમ કહે છે એનો અર્થ કે એવો અનુભવ કરે છે. એટલે સીધી સાદી વાત એમ છે કે પોતે જીવ હોવા છતાં પૂતગળને મારું કહે અથવા પૂતગળમાં પોતાપણું કરે એ જ અજ્ઞાન છે, એ જ જીવનો મોહ છે, એ જ પરિભ્રમણનું કારણ છે, અને અનેક પ્રકારના રાગદ્વેષ આદિ દોષો ઉત્પન્ન થવાનો પણ એ જ કારણ છે. આચાર્ય દેવ કહે છે કે સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપયોગ લક્ષણવાળો જીવ છે તે પૂતગળ દ્રવ્યરૂપ કેમ થઈ શકે? કે તું એમ કહે છે કે આ પૂતગળ દ્રવ્ય મારું છે. આ 24મી ગાથાનો ગાથાર્થ છે. સર્વજ્ઞ ભગવાને વચ્ચે સર્વજ્ઞને લીધા. કેમ? કે જીવ છે એક અરૂપી પદાર્થ છે, પૂતગળની જેમ ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી. અરૂપી પદાર્થ છે એટલે એના હોવા વિશે પણ અનેક અભિપ્રાયો છે, નહીં હોવા વિશે પણ અનેક અભિપ્રાયો છે. હવે છદ્મસ્તના જ્ઞાનનો સીધો વિષય નહીં હોવાને લીધે સર્વજ્ઞને વચ્ચે લીધા છે. એ સર્વજ્ઞના જ્ઞાનમાં તો જીવ જણાયો છે, અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે જીવ જણાયો છે તે જીવ ઉપયોગ લક્ષણવાળો જણાયો છે. એ ઉપયોગ લક્ષણથી છદ્મસ્ત જીવ પણ જીવનો નિર્ણય કરી શકે છે કે જીવ અને પૂતગળ ભિન્ન ભિન્ન છે. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર અથવા જ્ઞાનની ક્રિયા. જ્ઞાનની ક્રિયા જેનામાં છે તે જીવ છે, અને જ્ઞાનની ક્રિયા જેનામાં નથી તે અજીવ છે. સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે ઉપયોગ લક્ષણવાળો જીવ છે, સદાય ઉપયોગ લક્ષણવાળો, કેમ કે લક્ષણ હોય એ સદાય હોય તો જ એનું લક્ષણ કહેવાય. ક્યારેક હોય ને ક્યારેક ન હોય એ કંઈ લક્ષણ ન કહેવાય. જેમ કે રાગ જીવને થાય, જળને ન થાય, તો પણ રાગ જીવનું લક્ષણ નથી, કેમ કે તે સદાય નથી હોતો. ઉપયોગ લક્ષણવાળો જીવ સંસાર અવસ્થામાં પણ છે અને સિદ્ધ અવસ્થામાં પણ છે. જ્યારે રાગ લક્ષણ સંસાર અવસ્થામાં છે પણ સિદ્ધ અવસ્થામાં નથી. એવો જીવ છે તે પૂતગળ દ્રવ્યરૂપ કેમ થઈ શકે કે જેમાં જ્ઞાન નથી, એવું એ કેમ થઈ શકે? અને જો એમ ન થઈ શકે તો તું એમ કેમ અનુભવ કરે છો કે આ ચીજ મારું શરીર મારું છે કે બીજા સંયોગો મારા છે, એમ કેમ અનુભવ કરી શકે, કેમ કહે છો તું? હવે પોતે ને પોતે દલીલ આપે છે કે જો જીવ દ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થઈ જાય અને પૂતગળ દ્રવ્ય રૂપ જીવપણાને પામે, એટલે કોઈ પરમાણુ સજીવન થઈ જાય કે જીવ કોઈ જળ થઈ જાય, તો તું કહી શકે, તો તારો અનુભવ અથવા તારી વાત બરાબર છે કે કોઈ કાળે આવું પણ બને છે કે કોઈ પરમાણુ જીવ જીવત્વને પામે છે તો કોઈ જીવ જળ પણ થઈ જાય છે, તો ઠીક વાત છે તારે કે પૂતગળ દ્રવ્ય મારું છે એમ તો કહી શકે અથવા અનુભવી શકે, તો એ વાતમાં કાંઈક દમ છે, પણ એવું તો થતું નથી. આ ત્રણ ગાથામાં એટલો વિષય લીધો છે. ટીકા: એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે, જે એટલે અપ્રતિબુદ્ધ જીવ, જે એટલે અજ્ઞાની જીવ, મોહી જીવ, અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણ જેવો છે. કેવો છે જીવ? સંસાર અવસ્થામાં અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની જીવ કેવો છે? કે એક સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવો એવો થઈ ગયો છે. હવે એને શું છે કે ઘણા પૂતગળો એની સમીપ છે, અતિ નિકટ છે, જેમ કે શરીર, મન, વચન અને કાયા, એ ત્રણ યોગ છે પૂતગળના ભિન્ન ભિન્ન પ્રકારના, અને એ ઘણા નજીક છે જીવથી, ક્ષેત્રથી પણ નજીક છે, બંધન છે એને, જીવને એ છૂટા નથી પડતા. છૂટા પાડવા હોય તો છૂટા નથી પડતા. કોઈને શરીર છોડવું હોય તો છોડી ન શકે. અને એની ઉપાધિ જીવે ગ્રહણ, બંધનની ઉપાધિ જીવે ગ્રહણ કરી છે. એટલે ઉપાધિમાં શું ગ્રહણ કર્યું છે? કે આ મન છે એ મારું છે, મને જે મનના ભાવ, મનમાં ભાવો થાય છે એ બધા બરાબર મારા મનને લઈને હું વિચારું છું, મને ભાવો થાય છે એ બરાબર થાય છે, શું હું બોલું છું એ પણ મારું બરાબર બોલવું છે, હું જે શરીરથી પ્રવૃત્તિ કરું છું એ પણ મારી પ્રવૃત્તિ, આ બધી ઉપાધિ જીવ ગ્રહણ કરે છે. મન, વચન, કાયાના પૂતગળોની અતિ નિકટતા છે, એનું જીવને પૂર્વકર્મને લઈને બંધન સંબંધ છે, સારી રીતે ગાઢ સંબંધ છે. વર્તમાનમાં ભિન્ન પડવાને બદલે એમ કે છે એનાથી મુક્ત થવા માટે ભિન્ન પડવાને બદલે એની ઉપાધિ ગ્રહણ કરી છે, અને જોરથી એ અસ્વભાવ ભાવોમાં સંયોગને વશ થઈને પ્રવૃત્તિ કરે છે. કેવું ચિત્ર દોર્યું છે અમૃતચંદ્ર આચાર્ય દેવે! અસ્વભાવ ભાવો એટલે વિભાવ ભાવો, સંયોગને વશ થઈને વિભાવ ભાવો વેગપૂર્વક વહે છે, જોર જોરથી આવે છે, જીવને જોર જોરથી આવે છે, જોર જોરથી આવે છે. આ વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષાણની જેમ, એક સ્ફટિક પથ્થરની આજુબાજુ ઘણા રંગવાળા પદાર્થો મૂક્યા હોય તો એ ઘણા પદાર્થોની જાય એમાં ઉઠે, રંગ બેરંગી ચિત્ર વિચિત્ર લાગે સ્ફટિક પથ્થર, એમ જીવ નિર્મળ છે, એનું જ્ઞાન પણ નિર્મળ છે, સ્વચ્છ છે, છતાં પણ એને ઉપાધિ, નિકટમાં રહેલા પૂતગળોની ઉપાધિ એટલી ગ્રહણ કરી છે, સંયોગોની ઉપાધિ એટલી બધી ગ્રહણ કરી છે કે એ વેગપૂર્વક પોતાના વિભાવ ભાવોમાં વહે છે. એના ભાવો જોર જોરથી ઉઠવા માંડે છે, જોર જોરથી ચાલવા માંડે છે પૂતગળ દ્રવ્યો પ્રત્યે. આ વાત કરી છે અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની મોહી જીવની, સંસારી જીવની. કોઈ પણ સંસારી જીવ આચાર્ય દેવના આ વચનોને પોતાના અનુભવ સાથે મીંધવીને સમજી શકે અને સ્વીકાર કરી શકે કે આચાર્ય દેવ કહે છે એ વાત તો બરાબર છે. મારા આત્માને પણ અનેક પ્રકારના વિભાવ ભાવો વેગપૂર્વક ઉઠે છે અને એનું કારણ હું સંયોગને વશ પરિણમું છું તે છે. એ સંયોગની ઉપાધિ મેં ધારણ કરી છે કે આ મારા સંયોગ છે, આ મારા સંયોગ છે, આ મારા સંયોગ છે, એવી રીતે કહ્યું છે. એટલે મીંઢવીને અનુભવથી એ વાતને સમજવી જોઈએ. ખાલી શબ્દોના અર્થને વિચારવો, એનો ન્યાય વિચારવો એટલું જ નહીં, એ વાત તો ન્યાય સંપન્ન છે, એટલું જ નહીં થવું કે આચાર્ય છે ને વાત તો બરાબર કરે છે એમને, મને એવું થાય છે કે નહીં. આ રીતે જીવે પોતાના અનુભવ સાથે મેળવીને અજ્ઞાનનું પણ અનુભવ જ્ઞાન કરવું જોઈએ, અજ્ઞાનનું પણ અનુભવ જ્ઞાન કરવું જોઈએ તો આચાર્યશ્રીનો અનુભવ સમજાશે. એમના અનુભવ જ્ઞાન સાથે પોતાનું અનુભવ જ્ઞાન ટેલી થશે અને એ સત્યને યથાર્થ રીતે સ્વીકારી શકશે. હા, અજ્ઞાનને નથી સમજતો, એ અજ્ઞાનને જ્ઞાન સમજે છે. શું કે એમાં શું, તમે મને કાંઈક કહી દીધું બરાબર, તો તમારા વચન પૂતગળ એ મારી સમીપ આવ્યા. સમીપ એટલે મેં સાંભળ્યા, કાન દ્વારા એ સાંભળ્યા બરાબર. હવે મેં એની ઉપાધિ ધારણ કરી કે તમે મને આમ કેમ કીધું, એટલે હું દ્વેષમાં રંગાણો. એવી રીતે તમે કોઈ મારી પ્રશંસા કરી, નિંદા કરી ત્યારે દ્વેષમાં રંગાણો, પ્રશંસા કરી ત્યારે મને જરા સારું લાગ્યું એટલે એ ઉપાધિ મેં ગ્રહણ કરી, ત્યારે હું રાગમાં રંગાણો. તો આચાર્ય એમ કહે છે કે જો તને આવી રીતે મને થાય છે, મને કહે છે, મારા પણ તું કરે છો એની અંદર, ત્યારે તું ઉપાધિને ધારણ કરે છો અને કા રાગ ને કા દ્વેષ તને થાય છે. તારું અજ્ઞાન જો, તું જીવ છો, ઉપયોગ લક્ષણ વાળો, જ્ઞાન લક્ષણ વાળો તું જીવ છો, છતાં તું આવું કરે છો, શું કરવા ઉપાધિ કરે તો એમ કહે છે. તું તો જીવ છો, તારે કોઈ પૂતગળો સાથે શું લેવા દેવા છે, તારા શરીરના પૂતગળો સાથે લેવા દેવા નથી. શરીર તંદુરસ્ત થયો તો રાજી થયો, શરીરમાં રોગ થયો તો નારાજ થયો, શું કરવા ઉપાધિ ધારણ કરે. તું ઉપયોગ લક્ષણ વાળો છો, તારા ઉપયોગને રોગ નથી થયો, શરીરની તંદુરસ્તી તારા ઉપયોગને આવી નથી, તો તું તો ઉપયોગ લક્ષણ વાળો છો, તું શું કરવા ઉપાધિ ધારણ કરે છે એમ કે. પણ જીવ પોતે ઉપયોગ લક્ષણ વાળો છે એમ પોતાનું જ્ઞાન સ્વરૂપ પણ ભૂલે છે, ત્યારે ઉપાધિ ધારણ કરીને અજ્ઞાનથી રાગી દ્વેષી થઈ અને દુઃખી થાય છે. સરવાળે તો સરવાળો તો દુઃખમાં આવે છે. સરવાળો શેમાં આવે છે? આકુલતામાં આવે છે સરવાળો. શું કે છે, એ સ્ફટિક પાષાણ જેવો છે. જે સ્ફટિક પાષાણ ચિત્ર વિચિત્ર રંગબેરંગી દેખાય છે, સ્વરૂપે નિર્મળ હોવા છતાં પણ એના જેવો થઈ ગયો છે. સરવાળો મને ટોટલ મને નતીજા ફલ સ્વરૂપ ક્યાં હોતા હે? દુઃખ હોતા હે. અજ્ઞાન થાય છે, મોહ થાય છે, રાગ થાય છે કે દ્વેષ થાય છે, એનું રિઝલ્ટ શું? ઉસકા ફળ ક્યાં? કે દુઃખ. સરવાળે આકુરતા આવે છે એમ કહેવું. આપ હિન્દીમાં ક્યાં બોલ સરવાળાને? ટોટલ તો અંગ્રેજી શબ્દ, અંગ્રેજી શબ્દ છે. હિન્દીમાં આપ જોડ લગાતે ને, જોડ બોલતે, જોડ. હિન્દી લોકોને ગોતવો પડે છે શબ્દ. મિલાન, મિલાન કરવું. રાગ દ્વેષ અજ્ઞાન સબકા જોડ મિલકે ફિર દુઃખ હોતા હૈ. જોડ કહાં લગતી હૈ? દુઃખ મેં. એસા જોડ બોલતે આપ. પાંચ આઈટમ હૈ, ઉસકા જોડ લગાવ. 32 + 36 ટોટલ અંગ્રેજી શબ્દ હૈ. લેકિન હિન્દી ગુજરાતી મેં ઇતના મિક્સ હો ગયા હૈ, હમ ટોટલ કો TOTAL ટોટલ કો હિન્દી અંગ્રેજી ગુજરાતી હિન્દી મેં બસ અપના બના લ્યા. તો અંગ્રેજી શબ્દ હૈ. ગુજરાતીમાં સરવાળો કહે છે અને તમારે હિન્દીમાં જોડ કહે છે. શું અત્યંત તિરોભૂત પોતાના સ્વભાવ ભાવપણાથી, અત્યંત ઢંકાયેલા એવા પોતાના સ્વભાવ ભાવપણાથી જે એટલે અજ્ઞાની જીવ, જેની સમસ્ત ભેદજ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. જરાય ભેદજ્ઞાન કરી શકતો નથી. શું કે છે, પોતાનો સ્વભાવ એટલો બધો ઢંકાઈ ગયો છે, ઉપયોગ સ્વભાવી છે એને એટલો બધો પોતે ઢાંકી દીધો છે, આવરણ આવી ગયું છે કે વેદજ્ઞાનની જ્યોતિ બિલકુલ સમસ્તપણે અસ્ત થઈ ગઈ છે એવો છે. જરાય જુદું પાડતો નથી. ઉદયમાં એવો તનલીન થઈ જાય છે ઉપાધિ કરીને કે જરાય જુદું પાડતો નથી. સંપૂર્ણ જુદો હોવા છતાં પણ જરાય જુદો પાડતો નથી. આવી મોટી ભૂલ કરે છે જીવ. શું કરે છે? આવી મોટી ભૂલ કરે છે અને એ ભૂલ કરીને દુઃખી થાય છે, આકુલિત થાય છે. અને મહાજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે. હૃદય એટલે પરિણમન, શ્રદ્ધાનું, જ્ઞાનનું, આચરણનું, વિતરણ ગુણમુખ્ય છે એનું અંતરંગ પરિણમન મહાજ્ઞાનથી. આ મહાજ્ઞાન છે. કેવું છે? થોડું ન લીધું. પર પદાર્થમાં પોતાપણું કરવું, મન વચન કાયામાં કે કુટુંબ પરિવારમાં કે ધન ધાન્યમાં કોઈ સચેતચિત દ્રવ્યમાં મહાજ્ઞાન છે એમ કીધું છે. આપણે કહીએ કુટુંબ પ્રતિબંધને લાઇટલી નહીં લેવાનું. શું કરવા કહીએ? એટલું બધું સામાન્ય થઈ ગયું છે કે જાણે હું કોઈ મહાદોષ કરું છું એ તો આવતું જ નથી અંદર. એવું લાગતું જ નથી કે આ તો મહાદોષ છે, ભયંકર દોષ છે, નરક નિગોદનું કારણ છે. 537માં એ દીધું છે કૃપાળુદેવે, નરક નિગોદનું કારણ છે. ખાલી સામાન્ય ચૂંટણી દેવમો ગતિમાં જઈશ ને તિરંજ ગતિમાં જઈશ ને એમ નરક નિગોદનું કારણ છે. એટલું બધું લીધું છે. જેમ સર્પ ને અજગર ને જોઈને માણસ બીએ ને, એના કરતા વધારે બીક લાગવી જોઈએ પોતાના પ્રતિબંધના ભાવથી. આપણા ઘરના ગેટ દરવાજા પાસે અજગર આવી ગયો છે એમ કોઈ કે, એટલે ઘરમાં બેઠો બેઠો જીવ ફફડે. હે, દરવાજા સુધી આવી ગયો છે તો એને પગથિયા સુધી આવતા હું વાર લાગે. બારણું અત્યારથી બંધ રાખો, જોવા જવાની હિંમત ન કરે. ત્યાં બાજુવાળાનો, સામેના બંગલાવાળાનો ટેલિફોન આવે, તમારા દરવાજે બહુ મોટો અજગર આવેલો છે, ફૂંફાડા મારે છે, કોઈને મૂકશે નહીં, કોઈને ભાળશે તો કોઈને મૂકશે નહીં, ગરમ ગરમ છે. હે, તમે તો જોયો નથી, જોયા વગર કેમ માનું એવો તર્ક કરતા નથી મૂકતે તમે. ખરો, હું જોઈ આવું તો ખરો, અત્યારથી બાયણું બંધ કરી દો. કેવો ભય લાગે છે, દૂરથી દૂરથી ભય લાગે છે. આ મોટો અજગર છે અજ્ઞાનનો, મોહનો. તારા મહાન આત્માને આખાનો આખો ગળી જાય છે, અજગર ગળી જાય ને, અજગર કળે નહીં, આખો નાખો માણસ ગળી જાય, પકડે એટલે માંડે ગળવાય. તો સર્પની જેમ ડંખ મારીને ભાગે નહીં, તો પકડે એટલે માંડે ગળવા માંડે, છોડીને છૂટી ન શકે. ફટાફટ તેમ બધું ઘાસ ખાય ને ગાય, તો ખેંચી ખેંચીને કેમ બધું ડૂચો અંદર મારી દે, એવી રીતે ગળી જાય. એવો કુટુંબ પ્રતિબંધનો, એ સંપત્તિ ઉપરનું મારાપણું, એ શરીર ઉપરનું મારાપણું, દેહ પ્રતિબંધ, એવો જબરદસ્ત મોટો અજગર છે. એ અજગર તો હજી ઓલો અજગર તો દરવાજે પીડ્યો છે, આ ઘરમાં ગરી ગયેલો છે. કેવો, આ ઘરમાં ગરેલો છે. ઓલો તો હજી ત્યાં પીડ્યો છે તો એ ફફડે છે, આ તો અંદર ગરેલો છે. એવી વાત છે, અજગરના મોઢામાં છું તો, અજ્ઞાન અને મોહના અજગરના મોઢામાં છું તો એમ કે છે. નિયમસારમાં એક ગાથામાં દીધું છે, શું કે, સંસાર સમુદ્ર છે, ચારેકોર પાણી 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 પાણી, ક્યાંય કાંઠો દેખાતો નથી, ક્યાંય ચાર ખૂણા ચાર દિશા આઠી જગ્યાએ ક્યાંય કાંઠો દેખાતો નથી. તો એટલું બધું તો તરીને ક્યાંય પહોંચાય એવું છે નહીં, એમાં વળી અજગરના મગરમચ્છના મોઢામાં છો. ત્યાં ત્યાં મગરમચ્છ હોય, મગરમચ્છનું મોઢું તો એથી ખરાબ છે. મગરમચ્છ પકડે એટલે છોડે જ નહીં, એનું જડબું ઉઘડે તો બીડાવવું બંધ થાય, ને બીડાવવું હોય તો ઉઘડવું બંધ થાય. આ મોઢું ફાડીને બેઠો હોય તો એ જલ્દી બંધ ન જ કરે, કલાકો સુધી એમને મોઢું ફાડીને જ પીડ્યો રહે. અને એના મોઢામાં કાંઈ આવી ગયું પકડાનું, રખલાશ, કોઈની તાકાત નથી છોડી શકે. હાથી હોય તો હાથીને છોડે નહીં, હાથીને તાણી જાય અંદર દરિયામાં. કાંઠે હોય કોઈ પકડ્યો હાથીને, પગ પકડ્યો તાણીને. એવી ભયંકર દશા અજ્ઞાનની અને મોહની આચાર્ય મહારાજે નિયમસારમાં સમજાવી છે. કે તું આ મારાપણું કરે છો શરીરમાં ને કુટુંબમાં ને પૈસામાં ને, પણ તું મગરમચ્છના મધદરિયે મગરમચ્છના મોઢામાં છો, તું તને ખબર નથી તું ક્યાં છો, હું દશા તારી થશે. એટલે કહે છે કે મહાઅજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, કોઈના કારણે નથી, પછી એ બધા સંયોગો છે. દીકરા દીકરી જન્મા માટે મોહ થયો છે એમ નથી, તું મોહ લઈને જ બેઠો છો. શરીર સંયોગમાં છે એટલે શરીર ઉપર મોહ થયો છે એમ નથી, પોતે પોતાથી જ વિમોહિત છે એવો અપ્રતિભૂત જીવ સ્વ પરનો ભેદ નહીં કરીને, સ્વને પર જુદા છે એવું નહીં કરીને, પેલા અસ્વભાવ ભાવોને જ પોતાના કરતો, પોતાના સ્વભાવ નથી એવા વિભાવ ભાવોને જ પોતાના કરતો, એટલે રાગ કરે કે દ્વેષ કરે ત્યારે મેં કર્યું એમ તો એને થાય, પણ મેં કર્યું બરાબર કર્યું એમ પણ એને થાય, કેમ એ પ્રમાણે ન થવું જોઈએ, એમ ન થવું જોઈએ, એમ થવું જ જોઈએ, એમ પોતાના કરતો. પૂદગળ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે, ગાથામાં કહે છે એમ લીધું છે, અનુભવીને કહે છે ને, એટલે તે કહે મૂળ તો શું છે, કમો બધું તહા જીવો ભણદી, ભણદી ભણદી શબ્દ છે મૂળ, એમ કહે છે, ભણે છે એટલે કહે છે, પણ અનુભવીને કહે છે, મૂળમાં વાત અનુભવની છે. એવી રીતે પૂદગળ દ્રવ્યને આ જીવમાં પોતાનો અનુભવે છે, આ પ્રકારે અનુભવે છે, આ પ્રકારે અનુભવે છે, એટલે મહાદોષ કરીને પૂદગળ કયો, બીજો જીવ કયો, એ બધું પોતાને માટે તો અજીવ જ છે. જેમ શરીર અજીવ છે, એમ શરીરના સગા કોઈ જીવ તરીકે હોય તો તે પણ પોતાના માટે તો અજીવ જ છે, જીવ નથી માટે અજીવ છે એમ લેવો. પોતાના કરતો ઉજ્જવળ દ્રવ્યને મારું છે એમ અનુભવે છે, જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેક વર્ણરૂપણો દેખાય છે, સ્ફટિકનો નિજ નિર્મળ ભાવ દેખાતો નથી, પારદર્શક ભાવ, શ્વેત એટલે પારદર્શક લેવો, પારદર્શક ભાવ દેખાતો નથી, તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માને શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે તે દેખાતો નથી, શુદ્ધ જ્ઞાનમય પોતે છે એ પોતાને જણાતું નથી. જેવો સામે સંયોગ આવે છે, સંયોગ છે એનું પ્રતિબિંબ પડે છે, ઉપાધિ ધારણ કરી લે છે, તન્મય થાય છે, ઉપાધિ ધારણ કરે છે એટલે એમાં તન્મય થાય છે, અને પોતાના નિર્મળ સ્વભાવને, નિર્મળ જ્ઞાન સ્વભાવને અનુભવતો નથી, એ સ્વભાવ ઢંકાઈ જાય છે અને ઉપાધિનો અનુભવ કરે છે. એવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી એટલે ઉદયની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે તે દેખાતો નથી, ઢંકાઈ ગયો થઈ રહ્યો છે તે દેખાતો નથી, તેથી પૂદગળ દ્રવ્યને પોતાનું માને છે અથવા કોઈ પણ ઉદયને પોતાનો માને છે. શું કહે છે કે જ્યારે સ્ફટિક લાલ પીળો અનેક રંગવાળો દેખાય ત્યારે પણ એની નિર્મળતાનો નાશ નથી થયો, થઈ ગયો છે. અરે નિર્મળ છે ત્યારે તો લાલ પીળો દેખાય છે, એ જગ્યાએ બીજો પથ્થર હોય તો એની અંદર કાંઈ એવી જાય ન પડે, એ તો એની નિર્મળતાને લઈને જાય પડી છે. એમ જ્ઞાન નિર્મળ છે ત્યારે તો બીજા પદાર્થો તને જણાય છે કે આ શરીર મારું છે, આવું છે, આ સંયોગ આવો ઊભો થયો, એ મને ઊભો થયો, આ ઉદય મને આવો આવ્યો, એ તો તારા નિર્મળ જ્ઞાનને લઈને જણાયું છે. તું તન્મય થયો એટલે એ નિર્મળતાને ભૂલ્યો, જીવ અજીવની ભિન્નતાને ભૂલ્યો, એકતા કરી. તે પૂરતું એ દેખતો નથી એવા અપ્રતિબુદ્ધને એટલે અજ્ઞાની જીવને હવે સમજાવવામાં આવે છે. એવી સ્થિતિમાં રહેલા સંસારી જીવને અહીંયા ઉપદેશ આપે છે આચાર્યશ્રી કે હે દુરાત્મન, કેવું જરા કડક સંબોધન કર્યું છે, હે દુષ્ટ આત્મા, એમ કે છે આત્મા દુષ્ટ છે, એના પરિણામ દોષિત થયા. દૂષિત થયા એટલે એને પરિણામની મુખ્યતાથી દુરાત્મન કહ્યો છે. શેનો નિષેધ કર્યો છે? દોષનો નિષેધ કર્યો છે. હે દુરાત્મન, હે દુષ્ટ આત્મા, હે દૂષિત થયેલા આત્મા, હે આત્માનો ઘાત કરનાર, જો શું કીધું, હે આત્મઘાતી, એમ કીધું, તું તારી શાંતિનો ઘાત કરે છો, તારા આનંદનો ઘાત કરે છો, તારા જ્ઞાનનો ઘાત કરે છો, તારા પ્રાણનો ઘાત કરે છો. એ આત્માના પ્રાણ છે, આનંદ શાંતિ જ્ઞાન આદિ આત્માના પ્રાણ છે, એનો તું નાશ કરે છો, એનો ઘાત કરે છો. દુઃખ થાય છે ને, આકુલતા થાય છે, તો આકુલતા થાય છે એટલે અશાંતિ થાય છે, એ શાંતિનો નાશ કરીને ઉપજેલી ચીજ છે અશાંતિ છે. એ આત્માનો ઘાત કરનારા, જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ ઢગલો આપ્યો લાડવાનો, બીજી બાજુ ઘાસના પૂળાનો ઢગલો છે, એ શું કે છે, બબે ત્રણ લાડવા ફૂંઠથી ઉપાડી ઘાસના મોટા પૂળામાં વીંટાળી અને પછી ખાય છે. એને ઘાસનો સ્વાદ આવે છે, લાડવાનો સ્વાદ જ નથી આવતો, કેમ કે ઘાસ એટલું બધું છે ને લાડવા હાવ થોડા છે, એટલે એટલું ઘાસ જ થાય છે એવું એને લાગે છે. એવી રીતે બધા લાડવા ખાઈ જાય તો તેને એમ જ લાગે છે કે હું તો ઘાસ ખાતો, ઘાસનો સ્વાદ જ રહે, લાડવાનો સ્વાદ ન લીધો. આમાં શું કહેવું છે કે જીવને જ્ઞાન પણ અનુભવાય છે અને રાગાદી ભાવો પણ અનુભવાય છે. જ્ઞાનને ચૂકે છે, ગૌણ કરે છે જ્ઞાનના અનુભવને, જ્ઞાનના સ્વાદને, અને રાગમાં એટલો બધો તન્મય થાય છે કે એટલો રાગને દ્વેષને દુઃખને જ અનુભવે. એ અવિવેકી હાથી જેવો છે એમ કીધું. એના મોઢામાં લાડવાને ઘાસ બે છે, એમ તારી પર્યાયમાં જ્ઞાન ને રાગ બે છે. નામ કેવું છે કે પરમ શાંત અમૃતમય શાંતિ જેનો સ્વભાવ છે એવું છે. ચૈતન્ય આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા, એનો સ્વભાવ જોવો તો એની શાંતિ અમૃત જેવી શાંતિ, એની સાથે અભેદ એનો સ્વભાવ છે. એવો મીઠો મેરામણ છે અંદર, મેરામણ એટલે દરિયો, મેરામણ એટલે સમુદ્ર, અને એના કાંઠે ઓબાળ છે. ઓબાળ એટલે મેલ, દરિયા ફેંકે છે ને આપણે, દરિયાના કાંઠે નહોતો બધો કચરો બધો બહાર બધો, એ પાણીનો સ્વભાવ જ એવો છે. નદી હોય, દરિયો હોય, મેલને કાંઠે ધકેલી નાખે, પોતે સ્વચ્છ રહે. એમ આ જીવના પર્યાયને કાંઠે નજીકમાં જે પૂતગોળો છે, સંયોગો છે, પૂર્વકર્મના ઉદયો છે, એને લઈને એને એની ઉપાધિ ગ્રહણ કરીને રાગ દ્વેષ મોહ ભાવે પરિણમીને એ પર્યાયના કાંઠે મેલ ઘણો ગામેલો છે, એકઠો થયેલો છે, એનો અનુભવ કરે છે, પોતાના સ્વચ્છ જ્ઞાનનો અનુભવ કરતો નથી. વિદ્યમાન બે છે, રાગ પણ વિદ્યમાન છે રાગને જેની સાથે જોડાયેલો છે એવા સંયોગો પણ વિદ્યમાન છે એક બાજુ, બીજી બાજુ જ્ઞાન સ્વરૂપે પોતે આત્મા વિદ્યમાન છે. પરનો અનુભવ કરવો એ સ્વભાવ નથી, એ ભ્રાંતિ અને વિભાવ છે. જ્ઞાનનો અનુભવ કરવો, જ્ઞાનને વેદવું એ જીવનો સ્વભાવ છે. હવે એટલી જ શિક્ષા છે અહીંયા. આચાર્ય દેવ એટલું જ કહે છે કે તું જ્ઞાનનો અનુભવ કર તો આ બીજો બધો અનુભવ કરવાને માથાકૂટમાંથી છૂટો થાય. ભેદ સંવેદન અહીં 97 મુની ગાથામાં લેશે. ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે. કેમ બિડાઈ ગઈ છે? કે એટલો જીવે રસ લીધો છે ઉદગળમાં, પાંચ ઇન્દ્રિયના વિષયમાં એટલો રસ લીધો છે, એટલો રસ લીધો છે કે એ જુદો પાડવાની શક્તિ હણાઈ ગઈ છે. એટલે જુદો પાડવો છે તો મુમુક્ષુ થઈને શું સમજે છે કે જુદો પાડવો જોઈએ? બીજા જીવો તો એ એટલા રસમાં પીડ્યા છે કે જુદું પાડવું જોઈએ વિકલ્પને વિચારે નથી. પણ આ ક્ષેત્રમાં આવેલા મુમુક્ષુ જીવને જુદું પાડવું જોઈએ એવો વિચાર આવે છે, છતાં જુદું પાડી નથી શકતો. ગમે ત્યારે એકાકાર, ઉદયમાં એકાકાર, જુદું પાડી નથી શકતો. કેમ? કે જુદું પાડવાની જે એનામાં તાકાત આવવી જોઈએ, તાકાત અત્યારે એની પાસે ખોઈ બેઠો છે. પણ એટલી અદર નથી ખોઈ બેઠો, સંઘની પંચેન્દ્રિય છે. જો એ ભેદ જ્ઞાનને કેળવવા માંગે તો કેળવી શકે એમ છે. વર્તમાન પરિસ્થિતિમાં જુદું પાડી નથી શકતો એ પણ એક હકીકત છે. એટલે એ ભેદ જ્ઞાનની શક્તિ, ભેદ વિજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે, કુંઠિત થઈ ગઈ છે એ બરાબર છે. પણ એ ખીલવી પણ શકે છે, પોતે જ પોતે બીડી છે અને પોતે ને પોતે ખીલવી શકે છે. એ ખીલવટનો ઉપાય પણ છે અને ખીલવે તો તમામ દુઃખથી, સમસ્ત દુઃખથી મુક્ત થઈ શકે. શું કહે છે? હે દુરાત્મન, હે આત્માનો ઘાત કરનાર, જેમ પરમ અવિવેકથી ખાનારા હાથી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે, તૃણ એટલે ઘાસ, એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ એવી રીતે તું સ્વાદ લેવો અનુભવ કરવાની પદ્ધતિને છોડ. તારી અનુભવ પદ્ધતિને બદલ એમ કહે છે. ચોખ્ખી વાત કરી, શું કીધું? ખાવાના સ્વભાવને એટલે સ્વાદ લેવાના સ્વભાવને છોડ, એટલે અનુભવ કરવાના સ્વભાવને તું ફેરફાર કર. એમાં જેણે સમસ્ત સંદેહ, વિપર્ય અને અનુદ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને પ્રકાશમાં એક અદ્વિતીય જ્યોતિ છે, એવા સર્વજ્ઞ જ્ઞાનથી પ્રગટ કરવામાં આવેલું જે આવેલ જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવ દ્રવ્ય કેવી રીતે પૂજગોળ દ્રવ્યરૂપ થઈ ગયું, કે જેથી તું આ પૂતગળ દ્રવ્ય મારું છે એમ અનુભવે છે, અહીં અનુભવ છે એમ અનુભવે છે, પ્રશ્ન પૂછો છે. અજ્ઞાની જીવને પ્રશ્ન પૂછો છે કે તું કેવી રીતે તારા તારું અનુભવ કરે છો? તારું છે નહીં અને તું તારું કેવી રીતે અનુભવ કરે? તું ઉપયોગ લક્ષણવાળો છો, તું જ્ઞાન લક્ષણવાળો છો. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, આમ લેવું, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, હું પણ જ્ઞાનમાં કરવું, એમ પ્રેક્ટિસ કરવી પડશે. ભેદ જ્ઞાન કરવા માટે એ ભેદ સંવેદન શક્તિ ખીલવવાની છે. જ્યાં જ્યાં જ્ઞાન મોટું એવા રાગ અને પર પદાર્થોમાં પોતાપણું કરીને તે ભેદ સંવેદન શક્તિ બીડી દીધી છે, પોતાપણાનો અનુભવ કરીને. અમુક ચીજ ખાધા વગર મને ન ચાલે એનો અર્થ શું? કેટલી ગાઢિકતા કરી છે શું ઉપયોગ લક્ષણ વાળો? સદા સર્વદા ભિન્ન પદાર્થ, મને આ પૂતગળો વગર ન ચાલે, કેવી દશા કરી નાખી છે જીવે, પોતાની કેવી દશા કરી છે? કે છે સર્વજ્ઞ ભગવાનનું વિશેષણ લગાવ્યું છે કે જે સર્વજ્ઞ ભગવાનને સમસ્ત પ્રકારનો કોઈ ક્યાંય સંદેહ ઉત્પન્ન થાય એવી જેમના જ્ઞાનની સ્થિતિ નથી, ક્યાંય વિપરીતતા થાય એવું જેમનું જ્ઞાન નથી, ક્યાંય અનધ્યવસાય થાય એવું પણ જેમનું જ્ઞાન નથી. આ તો સમ્ય જ્ઞાનમાં પણ આ જ પ્રકાર છે. સમ્ય જ્ઞાનની જાતિ છે ને કેવળ જ્ઞાન, સમ્ય જ્ઞાનને પણ સંદેહ વિપર્યમને અનધ્યાવસન, અનધ્યવસાય એટલે બીજા પદાર્થમાં પોતાપણાનો ભાસ થવો, લાગવો કે શરીર મારું, દુખાવો થયો મને થયો એવું લાગવો, શું એ અનધ્યવસાય છે. મને ગળું લાગ્યું અનધ્યવસાય છે, મને ઠંડી લાગે અનધ્યવસાય છે. એ બધું જેણે દૂર કરી દીધું છે અને આખા જગતને પ્રકાશવા માટે, એનું જ્ઞાન કરવા માટે જેની પાસે અદ્વિતીય જ્ઞાનની જ્યોતિ છે, કેવળ જ્ઞાનની જ્યોતિ છે, એવા સર્વજ્ઞ સ્વભાવથી પ્રગટ કરવામાં આવેલા, એવા સર્વજ્ઞના જ્ઞાનથી, સર્વજ્ઞ જ્ઞાનથી પ્રગટ કરવામાં આવેલું છું. આ સર્ટિફાઈડ કર્યું છે જીવ ઉપયોગ લક્ષણ વાળું છે. એ કોણે સર્ટિફાઈ કર્યું છે? સર્વજ્ઞ પરમાત્માએ. હવે એની આજ્ઞા છે, આપણે એમ દેવાનું છે. એ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા છે, તું ઉપયોગ લક્ષણ વાળો જીવ છું, તું બીજો એ સિવાય તું કાંઈ નથી. ઉપયોગ લક્ષણવાળા જીવ સિવાય તો બીજું કાંઈ નહીં, જ્ઞાન સિવાય તો બીજું કાંઈ નથી. આમ છે, બધી ઉપાધિને ખંખેરીને તું આ તારા જ્ઞાન સ્વરૂપ, બધી ઉપાધિથી એકવાર દૂર થઈને તારા જ્ઞાન સ્વભાવને જો, એક ક્ષણ માટે તું જોઈ લે. એક ક્ષણની નવરાશ નથી તને ઉપાધિ આડે, એમ કે છે. ક્ષણ શું? અડધી ક્ષણ, ક્ષણાર્ધ અનુભવ તો બહુ અલ્પ છે. તું તારા સ્વરૂપનો અનુભવ કર, તારા જ્ઞાનનો અનુભવ કર. ભગવાને તને નિત્ય ઉપયોગ સ્વભાવ સ્વરૂપ જીવ દ્રવ્ય જોયો છે. સદાય ઉપયોગ જેનો સ્વભાવ છે, જ્ઞાન જેનો સ્વભાવ છે એવો તને જોયો છે. તો તું કેવી રીતે ભૂતગળ દ્રવ્યને અથવા બીજા પદાર્થને આ મારું છે એમ અનુભવે છે અને એમ અનુભવીને ઉપાધિ કરે છો? એ ઉપાધિ મહાદોષ છે. એ ઉપાધિ છે એ મહાદોષ છે. થોડો દોષ નથી પણ મહાદોષ છે. તને ઢસડીને નરકની ગોદમાં લઈ જશે, ખેંચીને લઈ જશે. અનિવાર્યપણે તારે જવું જ પડશે. આ દોષ કરવા જેવો નથી. પરમા મારાપણું મુખ. હવે આધાર બુદ્ધિમાં શું થાય કે આપણી પાસે પૈસા છે ને એમાં આપણે આપણાપણું ન કરીએ તો પછી કંઈક આપણે હાવ દરિદ્ર થઈ જઈએ, નિર્ધન થઈ જઈએ. તો હજી તો કાંઈ થયું ન હોય પહેલાં હિંમત હારી જાય. પણ હિંમત એવી રાખે ગમે એ પરિસ્થિતિ થાય ને. લોકો જેને એમ કે આ માણસ સાવ નિરાધાર થઈ ગયો, એની પડખે એનું કુટુંબ નથી, એની પડખે કોઈ સમાજમાં નથી, એની પડખે એનું શરીર પણ એને દુગાવી દીધો છે, એવું રોગિષ્ટ થઈ ગયું છે, બધું ભલે થઈ ગયું. ને એકવાર કલ્પના કરે ભલે ને બધું થઈ જાય એકવાર, મારે સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાને વળગી જ રહેવું છે ને છોડવું નથી. એમાં જ મારું હિત છે, એમાં જ મારું સુખ છે. એ સિવાય અનંત દુઃખનો દરિયો ઉભો છે. બુદ્ધિ તૈયારી હિંમતમાં તો પૂરી પૂરેપૂરી અભિપ્રાયમાં તૈયારી કરી નાખવી જોઈએ. ગમે તે થઈ જાય ને થઈ જવા દો, મારે પરને મારું નથી કરવું, મારે પરને મારું નથી કરવું, નથી કરવું તે નથી કરવું, કોઈ પણ ભોગે નથી કરવું, ગમે તે ભોગ આપવા હું તૈયાર છું. કૃપાળુદેવી 128માં કેવી વાત લીધી છે મુક્ત થવા માટે. ગમે તે થઈ જાઓ, ગમે તેવા દુઃખ આવી પડો, ગમે તેવી આધિ વ્યાધિ ઉપાધિ આવી પડો, આ તો થોડોક ફેરફાર સંયોગોમાં થાય કે આખે આખો હલવાઈ જાય છે. અને ગમે તે થઈ જાવ ને, મારે મારા પણ કરવું નથી. તું કેવી રીતે કહેશો, પૂછ્યું છે આચાર્ય, તું કેવી રીતે કહેશો કે આ મારું છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગળ રૂપ થાય અને પૂતગળ દ્રવ્ય જીવ રૂપ થાય તો જ મીઠાનું પાણી એવા અનુભવની જેમ મારું આ પૂતગળ દ્રવ્ય છે એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે. મીઠું ઓગળી ગયું પાણીમાં, મીઠાનું પાણી એમ કહેવાય. એવી રીતે કંઈ પૂતગળ તારામાં ઓગળી ગયું છે તો પૂતગળમાં ઓગળીને વિયોગ ગયો શું છે હું આ બધું? એ તો કોઈ રીતે શક્ય નથી અને તારી કોઈ રીતે વાત વ્યાજબી નથી. પણ માત્ર અવ્યાજબી ગેરવ્યાજબી પણ છે એટલું હળવું નથી લેવાનું. મહાદોષ છે, ભયંકર અપરાધ છે એમ જ લેવાનું છે. સપ્ત વ્યસન કરતા પણ અજ્ઞાનનો ને મિથ્યાત્વનો દોષ મોટો છે. 18 પાપ સ્થાનક છે જે આ જગતમાં, એમાં સૌથી મોટામાં મોટું પાપ સ્થાનક આ અજ્ઞાન ને મિથ્યાત્વ છે. એ બરાબર ભાસવું જોઈએ, લાગવું જોઈએ અને કોઈ પણ ભોગે એનાથી મુક્ત થવાની પોતે તૈયારી કરવી જોઈએ. એવી તૈયારી થાય એને મુમુક્ષુતા કહેવામાં આવે છે. જે ટીકાનો થોડો અંશ છે દ્રષ્ટાંત આપીને સમજાવશે. કાંઈ સુધી રાખશે.